માટે મહારાજ બહુ સરસ બોલ્યા, હે ભક્તજનો, પ્રાપ્ત થયેલી સંપત્તિ એનો ઉપયોગ તમે એકલા નહીં કરશો, એમાં ઘણા બધાનો હક છે, માટે પ્રાપ્ત થયેલી સંપત્તિમાં તમે સારા સારા કાર્યો કરજો, મંદિરોના નિર્માણો કરાવજો, સત્શાસ્ત્રો એને તૈયાર કરાવડાવજો, મોટા મોટા સમય ઉત્સવ કરાવજો, યજ્ઞ આદિ કરાવજો, ગામમાં વાવ કુવા ખોદાવજો, બોરિંગો તૈયાર કરાવજો. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા, તમને ઉપયોગમાં અનેક લોકોને આવે એવા કાર્યો તમે તમારી સંપત્તિમાંથી અનેક લોકોને ઉપયોગ થઈ શકે એવા સુંદર સુંદર કાર્યો કરાવજો. નતર ઘણી ફેરે આપણે એમ માનીએ, આ જે કામ થઈ રહ્યું છે એમાં મારે શું લેવા દેવા, નહીં નહીં, આપણે બધાને લેવા દેવા છે. યાદ રાખજો, પોતાને હાથે થયેલું સુંદર કાર્ય એ પોતાના ઉપયોગમાં નહીં આવે તો પોતાના સંતાનના ઉપયોગમાં આવશે, અને પોતાના સંતાનના ઉપયોગમાં નહીં આવે તો યાદ રાખજો સમાજના ઉપયોગમાં આવશે, તો સમાજ માટે પણ આપણે કંઈક ફરજ બને છે, સમાજને માટે પણ આપણે કંઈક ફરજ બને છે. આપણે જે ભણ્યા ગણ્યા આપણે ભણ્યા છીએ, યાદ રાખજો, આપણે પ્રાથમિક સ્કૂલની અંદર એક રૂપિયો નહીં ભર્યો અને ભણ્યા છીએ, એક રૂપિયો નહીં ભર્યો ભણ્યા છું, તો એ સ્કૂલોની અંદર ચૂકવાતા જે પગારો છે, એ ટીચરોને ચૂકવાતા જે પગારો છે એ મફત નથી આવતા, એ કોઈ ને કોઈ મહેનત કરી છે અને એ મહેનતના સ્વરૂપે એને પગાર ચૂકવાઈ રહ્યો છે, અને આપણે ભણી શક્યા છીએ તો સમાજ તરફ આપણું ઋણ છે, તો એ ઋણમાંથી બહાર નીકળવા માટે આપણી ફરજમાં આવે છે કે સમાજનું કોઈ પણ સારું કાર્ય થતું હોય તો મારે એમાં મદદરૂપ થવું જોઈએ. આ સમાજવાળી તૈયાર થાય છે અને તેમ બધા લોકો મદદ કરો છો, જોકે કરશો જ, હું તો અનુરોધ કરો છું બધા જ કરજો, એની પણ ફળશ્રુતિ થાય છે, એની પણ ફળશ્રુતિ, આમાં અનેક લોકોના લગ્ન થશે, અનેક લોકોના વિવિધ પ્રસંગો થશે, અને અનેક એવા લોકો પણ આમાં મહાપુરુષોના લગ્નો થશે, અને આ લગ્ન થયા પછી નહીં ખબર કે આ લગ્ન થયા પછી બહાર ગમે ત્યાં પ્રાંતમાં ગયેલી વ્યક્તિ કેટલી મોટી હૈસિયત રૂપે જન્મ ધારણ કરશે, એમાંથી બાળકો દીકરા દીકરી જન્મશે, કેટલા મહાન જન્મશે, કદાચ એવું પણ બની શકે એ વિદેશ સુધી પહોંચશે અને કરોડો રૂપિયા કમાશે અને એના માધ્યમથી અનેક રૂડા રૂડા કાર્યો થશે, એની ફળશ્રુતિ અને હિસ્સેદાર આપણે પણ થશું. તે દાડે એને ભૂલાઈ ગયું છે, પણ એ આને માટે હકદાર છે, એને આ વાડીની અંદર એને ઉપયોગ કર્યો છે, માટે એના પ્રાપ્ત થયેલા ધનમાંથી સારા કાર્યો કરશે ને તો અમુક ટકા હિસ્સો આને પણ પ્રાપ્ત થશે. એવું બધું ઠાકોરજી બધું ગોઠવેલું, એટલું બધું સરસ ગોઠવેલું છે, જેને લઈને આ સમાજ ચાલતો હોય છે, આખો સમાજ ચાલતો હોય છે. માટે કહું છું, આ વાડી સુંદર નિર્માણ થઈ રહી છે, એની અંદર અવશ્ય મેં ભગવાનના ભક્તો સેવા આપજો, દાન આપજો. નાડોદા પરિવારને તો ખાસ ભલામણ કરું છું, એમાં ગામના લોકોને તો ખાસ, ગામમાં તો ઘર દીઠ વ્યક્તિનું નામ આવવું જોઈએ, શિલાલેખની અંદર લખાવવું જોઈએ. ક્યારેક ક્યારેક ભક્તજનો શિલાલેખ પણ બહુ કામનો થઈ જાય, બહુ જ કામ લાગે છે. અમારા મુંબઈની અંદર, જોકે અત્યારે આપણું મંડળ એક સરદારથી મુંબઈ રહે જ છે, મુંબઈના બહુ મંદિરોના કાર્યો કર્યા, વસઈ, ભાયંદર, મીરા રોડ, આ બધા મંદિરોના કાર્યો આપણે સરદાર આવ્યા પહેલા અમે ત્યાં રહેતા થકા કરેલા. પછી બોરીવલી, દહીંસર, મલાડ, એ લોકોમાંથી દેવા હતા, એ દેવા પારાયણ કરીને કાઢેલા. હું તમને એ વાત બતાવું છું, આ સંતો જે મુંબઈના બધા સારા કાર્યો થયા એની પાછળ શિલાલેખ કારણભૂત છે. તે અમને વિઠલાણી પરિવાર ત્યાં લઈ ગયેલો, વિઠલાણી પરિવારને એમ સત્સંગ નહીં પણ સહજ ફરવા નીકળેલા, સુખી લોકો ફરવા નીકળે ને એમાં જૂનાગઢ ગયા, નાના નાતા ને એ વખતે એના પિતાશ્રી ધામમાં ગયેલા, પછી પાછળથી સુખી થયેલા. એ લોકો ફરતા ફરતા જૂનાગઢ ગયા, જૂનાગઢની અંદર મંદિરની પ્રદક્ષિણામાં એના પિતાના પિતા દાદાના નામનો શિલાલેખ વાંચ્યો. શિલાલેખ વાંચતાના મનમાં થયો, આ તો આપણા દાદા કહે, આપણા દાદા એવડું મોટું દાન કર્યું છે. લઈને પછી સંતોને મળવા ગયા અને સંતોને એમ કીધું, આ નામ જે છે અમારા દાદાનું નામ છે, તો અમારા દાદા આવડું મોટું દાન કર્યું તો હરિભગત હતા. આવું જૂના જૂના સંતો કે તમારા દાદા તો બહુ સારા હરિભગત હતા, કે બહુ સારા હરિભગત હતા. અને પછી તો એના મનમાં થયું, અમારા દાદા હરિભગત હતા તો અમારે હરિભગત થવું જ જોઈએ. અને પછી કે અમારે કંઠી બાંધવી, ત્યારે ત્યાંના એ સાધુ કે તમારે કંઠી બાંધ્યું તો એક કામ કરો, જેતપુર જાઓ, ત્યાં શ્રી હરદાસ સ્વામી કરીને બહુ મોટા સાધુ છે, એની પાસે કંઠી બંધાવો. અને પછી સ્વામીની પાસે કંઠી બંધાવવા આવ્યા, સ્વામી કંઠી બાંધી. અને પછી પૂછ્યું, તમે ક્યાં રહ્યો છો? તો મુંબઈ વસઈમાં રહી છે. અને સ્વામીને ખબર નહીં કેમ વસઈને મંદિર બંધાવવાનો સંકલ્પ. સ્વામી કે ઓહો, વસઈ તો અમારે મંદિર બંધાવવાનો સંકલ્પ છે. સ્વામીને કહે, સ્વામી તો અમે જરૂર મદદ કરશું અને મંદિર બંધાવશું. અને એને અવલંબન કરી અમને સંતોને મુંબઈ તેડી ગયા વસઈનું મંદિર તો ભલે હજુ નથી થયું, પણ એને અવલંબને બીજા ઘણા બધા મંદિરો થઈ ગયા. અને મુંબઈનો સત્સંગ તમે જુઓ, એમ કહે છે કે આ સંતો નહોતા આવે પહેલા, તમને કોઈ તિલક ચાંદલો વાળો જોવા નહોતો મળતો, પણ 5 વર્ષે મુંબઈ રોકાય અને 5 વર્ષમાં એક પણ દિવસ પ્લોટે વાળે ન બેઠા, એક દિવસ નહીં, સતત સભાઓ ચાલુ. 4-5 અડીખમ મંદિરો નિર્માણ થયા. અને આજે જે સત્સંગ, એમાંય પણ આખો પક્ષવાળો સત્સંગ, દર 2 મહિને પરમ પૂજ્ય લાલજી મહારાજ સ્વયં ત્યાં દ્વિમાસિક સભા કરવા જાય, અમે પણ જઈએ છીએ. અને એવડી સભા થાય, 5-5, 7-7, 10-10 હજાર હરિભક્તો હોય સભામાં, અને બધા નિષ્ઠાવાળા હરિભક્તો. હમણાં જ દર વર્ષે પાછા 12 મહિના પૂરા થાય એટલે સ્વામિનારાયણ મહોત્સવ ઉજવાય. મહોત્સવમાં આપણી પારાયણ હોય, 9 દિવસની પારાયણ હોય, અને બહુ મોટું આયોજન કરે. હમણાં વૈશાખ મહિનામાં પણ પાછી પારાયણ સ્વામિનારાયણ મહોત્સવ છે, પરમ પૂજ્ય લાલજી મહારાજ એમાં 4-5 દિવસ સુધી રોકાય અને ભવ્ય ઉત્સવ થાય. અને મુંબઈની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સત્સંગ થયો, નિયમની અંદર, નિશ્ચયની અંદર, પક્ષની અંદર. પણ કારણમાં પેલો શિલાલેખ, સમજાય છે વાત, કારણમાં શિલાલેખ, ક્યાંથી ક્યાં છેડા અડે કાંઈ નક્કી જ નથી. બસ આમ જ જીવન હાલતું હોય. પેલા વિઠલાણી પરિવારને એટલો સત્સંગ ન રહ્યો, જોકે પૂજાપાઠ વગેરે કરે છે, પણ એને અવલંબન કરીને આખા મુંબઈમાં સત્સંગ થયો. તેને ફળતો મળશે ને કે આ સંતોને એ લોકો તેડી ગયા, તેડી ગયા અને સત્સંગ કરાયો, તેને બેઠા બેઠું વ્યાજ મળશે. બોલો, પરલોકની અંદર વસ્તુ કામ લાગશે. જગતમાં જેમ કહેવાતું, એક વ્યક્તિને કોઈ મોક્ષના પથ ઉપર ચડાવે તો બ્રહ્માંડ ભાંગી જાય, તેને ઉગારે જેટલું ફળ થાય એટલું ફળ થાય, આ ફળ નહીં થાય. કોઈને 2% ભાગ હોય, કોઈને 5%, કોઈને 10%, મોટી મોટી કંપની કેમ ભાગીદાર હોય, એ મોક્ષના પથમાં ઘણા બધા ભાગીદાર બને છે. એટલા માટે કહું છું ભક્તજનો, ગામના તમામ નાડોદા પરિવારના એક એક સદસ્ય, તમામનું શિલાલેખ લાગવો જ જોઈએ. જેની પાસે વ્યવસ્થા હોય તરત 5500 રૂપિયા જમા કરાવી દે, એટલી શક્તિ ન હોય તો 2-3 કટકા કરે, દિવાળ સુધી પૂરા કરે. પણ એક એક વ્યક્તિનો શિલાલેખ આ વાડીની અંદર, સમાજવાડીની અંદર લાગી જ જવો જોઈએ. પાછ જોજો, શક્તિ પાછા 5500 અટકી નહીં જાતા. આ તો નાનામાં નાની વ્યક્તિને 5500 કહીએ, બાકી તો 25,000 ને 1,11,000 જે જ્યાં પોગે ત્યાં. હમણાં અમારે બધા વડીલરી ભક્તો આવ્યા, તો એવું નક્કી કર્યું આવતીકાલે પરમ પૂજ્ય કોઠારી સ્વામી પધારવાના, ગઢપુર મંદિરથી ભક્તિ પ્રકાશ સ્વામી પધારવાના છે, અમે પણ સાથે હશું. અને પહેલાં ખાતમુહૂર્તનું વિચારતા, પછી વિચાર કર્યો ખાતમુહૂર્ત આપણે લાલજી મારાને હાથે કરવાનો સંકલ્પ છે, ભૂમિપૂજન કરી લઈએ. આપણે તો વાત નક્કી થઈ જવી પડે ને. અને પરમ પૂજ્ય લાલજી મહારાજ અહીંયા મારુતિ યજ્ઞ બધું જ્યારે છે, હનુમાન જયંતિ તે વખતે આવવાના છે, લાલજી મહારાજની સાથે ખાતમુહૂર્ત થશે, પણ ભૂમિપૂજન કરવું, પણ સંતોની સાથે 1,11,000 જેનું દાન એને પણ જોઈન્ટ કરવા, એમ 3 દાન આવ્યા છે. બીજા પણ કોઈને જો આવતીકાલે સંતોની સાથે ભૂમિદાનમાં બેસવું હોય તો એને માટે કે છૂટ છે, તો એક વચ્ચે બે સાથે બેસાડીને ભૂમિપૂજનનો લાભ અપાવશો. આખી જિંદગીને યાદ રહેશે, આ વાડી જ્યારે તૈયાર થઈને ત્યારે મને ભૂમિપૂજનનો લાભ પ્રાપ્ત થયો. એટલે જે ભક્તોનો લાભ લેવો લઈ લીજો. અને આયોજન બહુ સરસ કર્યું, 25,000 રૂપિયા આપે, એના માતપિતાનો, માતા અને પિતા બંનેનો ફોટો મુકાય, બોલો બેના ફોટા મુકાય, 12,500-12,500 નો એક ફોટો, એવા 2 ફોટા 18x23 સાઈઝના ફોટા મુકાય. એમાં માનો કે કોઈને કદાચ ભાઈ ધામમાં ગયો, નાનો અંદર ફોટો મૂકી દેવો જ પડે, 18x23ની અંદર અંદર આવે, એની અંદર ફોટો મૂકવો હોય, પિતાશ્રી નીચે ભાઈનો નાનો ફોટો મૂકી દેવો હોય, તો હવે તો કોમ્પ્યુટરનો યુગ છે એટલે મૂકી શકાય. પણ સાઈઝ એ ખરખી રહે, 12,500માં એક ફોટો મુકાય, 18x23નો, કેટલું સરસ આયોજન કર્યું. તો એટલે ભક્તો આમાં તમે અવશ્ય એવું લાભ લેજો. આમાં લીધેલો લાભ પણ છેવટે ભગવાન સ્વામિનારાયણને રાજી કરનારો બનશે. સમાજની કોઈ પણ સારી પ્રવૃત્તિ છે એમાં ભગવાનનો રાજીપો જ હોય છે. ભગવાન સ્વામિનારાયણ અનંતદેવના માધ્યમથી અદભુત પરોપકારનો મહિમા બતાવ્યો. હે ભક્તજનો, જિંદગીમાં પોતાને પ્રાપ્ત થયેલી ધન સંપત્તિથી પરોપકાર કરતા રહેજો, પોતાને પ્રાપ્ત થયેલા શરીરના માધ્યમથી પણ પરોપકાર કરતા રહેજો, બીજાને મદદરૂપ થતા રહેજો. કોઈ હાલું જતો ને બિચારા દાદા હાલી ન શકતા અને આપણે કાંડુ પકડીને એને દોરી જઈએ, તો એ પરોપકાર જ છે. પરોપકાર જેને કરવો છે, જેને સારું કાર્ય કરવું, એ વ્યક્તિ તો ગમે ત્યાંથી સારું કામ કરે, ગમે ત્યાંથી કરે. એવું તમે નહીં માનતા, ધન આદિક પ્રાપ્ત થાય પછી સારું કામ થઈ શકે. અમે 2-3 વર્ષ પહેલા ભુજ જ્યારે ગયેલા, ભુજના ભક્તો એક બહુ સરસ વાત કરી. એક લારી હતી ગાંઠિયાની, ગાંઠિયા એક જણો પાડતો હતો અને વેચતો હતો. મને કહે, સ્વામી આ માણસ ભલે બિચારો સામાન્ય છે, પણ એની સજ્જનતા દાદ માગી લેવી છે. એ કહે, સ્વામી જ્યારે ભૂકંપ થયો ને, ભૂકંપ થયો ને ત્યારે પોતાની ગાંઠિયાની લારી ચાલુ રાખી, ગામની અંદર 30 રૂપિયા કિલો ગાંઠિયા મળતા તેણે 15 રૂપિયા કિલો કરી નાખ્યા, પોતાના ઘરના રૂપિયા બિચારો નાખતો હતો, નાનો માણસ હોવા છતાંય. હાવ મફત આપી શકે એવી પોઝિશન નહોતી, લોકોને ખાવા નહોતું મળતું, ત્યારે પોતે ગાંઠિયા વણી વણી અને 15 રૂપિયા કિલોએ લોકોને કંઈકને જમાડ્યા છે અને કંઈકના પ્રાણ બચાવી લીધા. અંદર બસ માનવતા પડેલી હોવી જોઈએ. માનવતા પડેલી હોવાની વ્યક્તિ ગમે ત્યાંથી લાભ લઈ શકે છે, ગમે ત્યાંથી લાભ લઈ શકે. અને માનવતા જેના જન્મમાં ન હોય ગમેને પાટું મારી દે. તમે જો ને, તમે હાલ્યા જાતો હલો હસો જરા ખસલ થાય ને ત્યાં લઈને પાટું મારી દે, બળદ ન હોય તોફાની કા શિંગડું મારી દે. કારણ કે એના અંદર આદત એવી છે, અને ભલું કરવાની જેની આદત હોય ગમે ત્યાંથી ભલું કરે છે. અદભુત રીતે ભગવાન સ્વામિનારાયણ અંતદેવના માધ્યમથી અદભુત વાત બતાવે છે. અને ત્યારબાદ એ ભલ બાપુને કહ્યું, ભલરૂપ હવે મેં ગઢડામાં આવવા માટે તૈયાર થાય છે, કરો તૈયારી. એ ભલ બાપુએ આગળથી ગાલવને મોકલ્યો છે, ગાલવે તૈયારી કરી છે. પ્રતાપ છે, આખું ગઢપુર શણગારવામાં આવ્યું છે. આજ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર પધારવાના છે. ઘેર ઘેર રંગોળીઓ પુરાવી છે, ઘેર ઘેર તોરણો બંધાવ્યા છે. હજારો સંતો ભક્તોની સાથે સંવત 1861ના માઘ સુધી એકાદશી દિવસે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર પધાર્યા છે. અને પ્રતાપસિંહ ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં જયારે પધાર્યા છે, ગઢપુરની ગલી ગલી આજ કુંજી રહી છે. હજારો નરનારીઓ ભગવાન સ્વામિનારાયણને તેડવા માટે ઉમટ્યા છે. અને પ્રતાપસિંહ ગઢપુરની ગલીઓની અંદરથી ભગવાન સ્વામિનારાયણનું ભવ્ય સામૂહિક જયારે આગળ વધ્યું છે, ત્યારે સાથે રહેલા સંતો ગળાને તણ તણ ટુકડા કરી કરી અને આજ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે અદભુત કીર્તનો ગાઈ રહ્યા છે.
સજની કોણે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા,
સજની કોણે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા,
સજની કોણે આનંદ માર્ગે પધાર્યા,
સજની કોણે આનંદ માર્ગે શ્રીજી પધાર્યા.
से मुझने ये कांच तेरी,
ऊंचे आवाज से मुझने कांच तेरी.
नारंगीला मुझने रंग लागता रो
रंग नारंगीला मुझने रंग लागता
रो केड़े फरे छे जीवन प्राण अमारो
केड़े फरे छे जीवन
અર્પણ કરું છું માલિક, હું પણ આજથી આપને કુરબાન છું. પ્રતાપશ્રી એભલ બાપુના શબ્દ સાંભળતા સાથ રહેલા દરબારો મનોમાં વિચાર કરવા લાગ્યા, ભગવાન સ્વામિનારાયણ આપણે ત્યાં આવ્યા તો ખરા, પણ આપણે ભગવાન શ્રી હરિને આવું કહી ન ગયા. પ્રતાપશ્રી સંતો પણ એભલ બાપુની સામે સામે જોઈ રહ્યા, સાવાસ દરબાર સાવાસ, તમને માગતા આવડ્યું, તમને કુરબાન કરતા આવડ્યા. પ્રતાપશ્રી ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં રહેતા થતા બહુ બહુ મોટા ઉત્સવ કર્યા છે, પુષ્પ દોલોત્સવ કરાયો છે, શરદ પૂર્ણિમાનો ઉત્સવ કરાયો છે, અને ત્યારબાદ એભલ બાપુને બોલાવીને કીધું છે, એભલનું પણ રજા આપો તો અમે ગરડાથી બહાર જઈએ, સંતોને પણ ગામડે મોકલીએ, કારણ કે અમે ગામડે જાશું, સંતો જો ગામડે જશે તો મુમુક્ષને સદબોધ મળશે, મુમુક્ષ મોક્ષને માર્ગે ચાલી શકશે. એભલ બાપુએ કહ્યું છે, પણ કૃપાનાથ, તમારા વિના અમે જીવી શકીએ એવી પોઝિશન નથી, માટે આપે જો ગામડે જવું હોય તો અમને સાથે લઈ જાઓ. મહારાજ કે કેમ પોસાય? તમને ગામડે ગામડે ક્યાં ફેરવી અને તમને ગામડે લઈ જાય છું તો રાજ કોણ કરશે? માલિક રાજ્ય ચિંતા નાસ્તી, અમને રાજની ચિંતા જ નથી. ભગવાન શ્રી હરિ કહે છે કે તમને રાજની ચિંતા નથી તો ખાશો શું? માલિક અનંત કરોડો બ્રહ્માંડનું ભરણ પોષણ જો આપ કરતા હોવ, એની અંદર એટલે અનંત આત્માનું ભરણ પોષણ આપ કરતા હોવ, શું મારા 10 જણા નહીં કરો? માટે માલિક કાં તો આપ અહીંયા રોકાવો, કાં તો અમને સાથે લઈ જાઓ. પણ ભગવાન સ્વામિનારાયણ કશી ના પાડી દીધી છે. મહારાજ કે મેં સાથે નહીં લઈ જાય, નહીં રોકાશું નહીં. અને આટલા શબ્દ સાંભળતા એભલ બાપુને એના પરિવારની આંખોમાં આંસુ ભરાણા છે. ભગવાન શ્રીહરિને આગળ હાથ જોડીને કહેવા લાગ્યા, માલિક આપ તો સ્વતંત્ર મૂર્તિ છો, આપ તો સર્વ કોઈના માલિક છો. ધણીનો તો વળી કોણ ધણી હોય, આપે જાવું હોય તો જાઓ, કૃપાનાથ અમે આપને નથી રોકતા. પણ જતા પહેલા એક અમારા શબ્દો સાંભળતા જાઓ. માલિક જતા પહેલા અમારા આખા પરિવારના દેહને અગ્નિ મૂકી એને ભડથા કરીને માથે ચાલીને જાઓ તો જાઓ, માલિક અમે તમને નથી રોકતા. પ્રદાવશી અભલ બાપુને એના પરિવારના શબ્દો સાંભળતા ભગવાન સ્વામિનારાયણ દોટ મૂકી છે, અભલ રૂપને ભેટી પડ્યા છે. અને ભેટીને ભગવાન શ્રી હરિ બોલ્યા છે, ત્યજ ચિંતા ધરાધીશત્વાય અહમહી વશીકૃતો, અભલરૂપ તમે ચિંતાનો ત્યાગ કરો, અમે તમારા પ્રેમને આધીન બની ગયા છે. સૂર્ય ચંદ્ર તપશે ત્યાં સુધી દુનિયા આમ કહેશે, સ્વામી ગઢડાના ને ગઢડું સ્વામીનું કેદી નહીં મટવાનું, આજ પછી મેં ક્યાંય પણ તમને છોડીને નહીં જાય. એ બલરૂપ અમે અનંત આત્માને તારવા માટે આવ્યા હતા, પરંતુ તમે નારાજ થતા તો મારે કોઈનું કલ્યાણ નથી કરવું. અધવલનોપ એટલા માટે અમે સંતોને ગામડે મોકલવાની ઈચ્છા રાખતા હતા. સંત ભવ તારકાહા, સાધુ પુરુષે મુમુક્ષને સંસાર સાગરમાંથી તારવા માટે નાવ સમાન છે, પણ તમે જો નારાજ થતા તમારે કોઈનું કલ્યાણ નથી કરવું. અને આટલા શબ્દ સાંભળતા એભલ બાપુએ હાથ જોડ્યા, કૃપાનાથ બધી જ વાતને અમે જાણીએ છીએ, પણ અમારી લાચારી છે, જેમ માછલું પાણી વિના ન રહી શકે એમ માલિક અમે હવે તમારા વિના રહી શકે એવી પોઝિશન નથી. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એભલ રૂપ તમને શાંતિ થાય ને તમને આનંદ થાય વ્યવધાન અમે ઊભું કરી આપીએ તો માલિક શું કરશો? અમે વાસુદેવ નારાયણની સ્થાપના કરી દઈએ અને પછી જ્યારે પણ તમને અમારા દર્શન ઈચ્છા થાય અને સ્વરૂપને આગળ આવીને ઊભા રહેશો એમાંથી અમે મૂર્તિમંદ દર્શન આપશું. તમે જે વસ્તુ અર્પણ કરશો એ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાથો હાથ ગ્રહણ કરશું. તમારો કોઈ પ્રશ્ન હોય આવીને પૂછશો, અમે ઉત્તર આપશું. પછી કઈ ઉપાધિ? એભલ બાપુ કે મારા તો વાંધો નહીં, પણ શરત એટલી, વાસુદેવ નારાયણની સ્થાપના કર્યા પછી આપ દેશાંતરમાં જતા નું પાછા ગઢડે નો આવો તો ન પોસાય. માલિક દેશાંતર ની અંદર જાઓ જરૂર, પણ ત્યાં તમામ જગ્યાએ મહેમાન થઈને રહેવાનું, ઘર તો ગઢડાને માનવાની વાત આપને માન્ય હોય તો માલિક અમને વાસુદેવ નારાયણની મૂર્તિ સ્થાપનની વાત માન્ય છે. ભગવાન સ્વામિનારાયણ કીધું, જાઓ અમે માન્ય કરીએ છીએ, અમે દેશાંતરમાં ગમે ત્યાં ફરશું તો મહેમાન થઈને રહેશું, ઘર તો ગઢડાને માનશું. અને પ્રતાપશી એભલ બાપુને નો પરિવાર રાજી થયો છે. ભગવાન સ્વામિનારાયણ વાસુદેવ નારાયણની સ્થાપના કરી છે. અને વાસુદેવ નારાયણની સ્થાપના કર્યા બાદ હવે ભગવાન શ્રીહરિ સ્વયં ગામડે જવાની તૈયારી કરી રહ્યા છે. સંતોને ગામડે મોકલવાનો સંકલ્પ કર્યો છે. તમામ સંતોને પોતાની પાસે બોલાવીને કહ્યું છે, પરમહંસો હવે તમને મારે ગામડે મોકલવા છે. પરમહંસો મારી આજ્ઞા છે, તમે ગામડે ગામડું ખૂંદી વળો જાઓ. હે પરમહંસો, એક એક મુમુક્ષની પાસે જઈ જઈને મારો સંદેશો આપો, મુમુક્ષની પાસે જઈ જઈને મારું સ્વરૂપ ઓળખાવો, વહેમમાં ડૂબેલા સમાજને, વ્યસનમાં ડૂબેલા સમાજનું ઉત્થાન કરો, જાઓ પરમહંસો મારી આજ્ઞા છે. સંતો ગામડે જવા માટે જ્યારે તૈયાર થયા છે ભગવાન શ્રીહરિ બોલ્યા છે, પણ સંતો સાંભળો, તમે જ્યારે ગામડે વિચરણ કરશો, તમે જ્યારે ગામડે જાશો, તમારું ઉજ્જવળ જીવન જોતાની સાથે હજારો મુમુક્ષ તમારી બાજુ જોડાવા મળશે, ખેંચાવા લાગશે, હજારો મુમુક્ષ વહેમમાંથી બહાર આવશે.